પર્વાધિરાજ દસ લક્ષણ પર્વમાં આજે નવમો દિવસ ચારિત્રની આરાધનાનું આ શાશ્વત પર્વ છે. એમાં દસ બોલ લઈને, દસ લક્ષણ લઈને દસ દિવસની આરાધના કરીએ છીએ. એમાં આજે આકિંચન્ય, આકિંચન્યનો આમ ખરેખર અર્થ શું થાય? ભિખારીપણું ને, ભિખારી. હા, બાયથી તો ભગવાન એટલે મુનિરાજ છે, ભિખારી જેવા લાગતા હશે. અંદરના ચૈતન્યનો વૈભવ એવો પ્રગટો છે કે જે ચક્રવર્તી અને સૌધર્મેન્દ્ર પાસે પણ નથી. આકિંચન્ય પણ મારે કોઈક પદાર્થ ક્યારે જરૂર પડશે, કોઈ સંયોગની સાપેક્ષતા, એનો અર્થ કે સ્વભાવમાં તું અપૂર્ણતા માને છે, નહીં તો સંયોગની સાપેક્ષતા સુખ આમ જોવે. પૂર્ણ સ્વભાવ જ્યાં હાથમાં અને એમાં ચારિત્ર દશા, મારે અણુ માત્ર પણ મારે જોવે નહીં. અને એનું નામ બાહ્યાંતર સર્વભાવથી ઉદાસીન કરી અને બાહ્યાંતર નિગ્રંથપણું અને બાહ્ય અભ્યંતર નિગ્રંથપણું એને જ અહીંયા પરિગ્રહમાં ચૌદ પ્રકારના બહિરંગ અને દસ પ્રકારના બહિરંગ અને ચૌદ પ્રકારના અભ્યંતર પરિગ્રહની આખી વાત એ ચાલે છે. એક રીતે વિચાર કરીએ આશ્રવમાં અને આ અભ્યંતર પરિગ્રહમાં પેલો કોણ આવે છે? બેમાં મિથ્યાત્વ આવે છે. અને એનો અર્થ છે કે મિથ્યાત્વ જેવો કોઈ જીવનો અહિત કરનાર કોઈ નથી. આશ્રવ એટલે બંધના કારણ, અને બંધના કારણમાં પણ સૌથી પ્રથમ મિથ્યાત્વ છે. મિથ્યાત્વ છીટા વગર ક્યારે પણ અવરત પ્રમાદ કસાય યોગ જાય એવું બનવાનું જ નથી. એવી જ રીતે પરિગ્રહમાં પણ ચૌદ પ્રકારના અભ્યંતર પરિગ્રહ છે. અભ્યંતર એટલે પોતાની પણતીના, અને બહિરંગ એટલે સંયોગરૂપના. તો અંતરંગમાં એ ચૌદ પ્રકારના જે પણતીમાં પરિગ્રહ છે એમાં સૌથી પહેલો મિથ્યાત્વ, પછી ચાર કસાય અને નવ નો કસાય. આના ઉપરથી સુસિદ્ધ થાય મિથ્યાત્વ છીટા વગર ક્યારેય કસાય છૂટવાનો નથી. આપણે કસાય છૂટવાની અપેક્ષા રાખીએ છીએ અને મિથ્યાત્વ ચાલુ રાખ્યું છે અને એટલે કસાય છૂટ્યો નથી. મિથ્યાત્વ એટલે એકત્વપણું, અને જ્યાં સુધી એકત્વપણું છે ત્યાં સુધી શું થશે? અભાવ થશે કે મંદ થશે? મંદ તો થશે કમસે કમ, કમસે કમ. અભાવ નહીં થાય તો કઈ નહીં. મંદ થતો નથી, રૂંધાયેલો થાય છે. ફરીથી એક વાત છે, અભાવ પહેલા મંદતા જોશે કે એકત્વ છોડવું પડશે? કસાયનો અભાવ અલ્ટિમેટ આપણે પહોંચવું છે, કસાયનો અભાવ. તો કસાયના અભાવ કરવાની પૂર્વ ભૂમિકામાં શું છે? કસાયની મંદતા કે કસાયના એકત્વનો અભાવ? એકત્વનો અભાવ છૂટશે તો તેનો અભાવ થયા વગર રહેશે નહીં. અને એકત્વ જ્યાં સુધી નહીં છોડે તો એક દબાવશે, ખરેખર મન નથી પરાણે દબાવશે, પણ એ દબાવેલો પાછો ફાયટા વગર રહેશે નહીં. અંગારા ખબર હશે ને, કોલસાના અંગારા જે હોય છે ને, અંગારા એને બુજાવી દેવા છે, અગ્નિને બુજાવી દેવી. તો ઉપર શું નાખી દઈએ? રાખ છાંટી દઈએ એટલે એ બુજાઈ જાય, ક્યાં દેખાશે જ નહીં. રાખ છાંટી દીધી, અરે રાખ છાંટી છે એ બુજાયેલું નથી, હમણાં સેજ હવા આવી તો પાછો એમાંથી શું થવાનો છે? ભડકો કહેવાય ગુજરાતીમાં. એમ ક્યારે પણ અભાવ કરવાનો તને જો ભાવના હોય તો, ન હોય તો પ્રશ્ન જ નથી. થોડોક તો રાખવો પડે, ફૂફાડા તો થોડા, એની તો પ્રશ્ન જ નથી. કસાયના અભાવની જેને ભાવના છે, આ બહુ જ ગુરુદેવસિંહનો મૂળ પાયાનો સિદ્ધાંત કે મૂળ જ્યાં અભિપ્રાય એકત્વ પડ્યું છે જ્યાં, ત્યાં એનો ક્યારેય અભાવ થવાનો નથી. અહીંયા તો ચારિત્રવંત મુનિરાજના ઉત્તમ આકિંચનની વાત છે. એમણે તો એકત્વ છોડી દીધું છે, હવે તો અભાવમાં પણ અંત સુધી લગભગ પહોંચવા આવ્યા છે. તો એ મુનિરાજની અહીંયા અને એમાં પણ જે સામાન્યપણે બહિરંગ દસ હોય છે, ક્યાં હોય છે બહિરંગ દસ? ધન ધાન દાસ દાસી ક્ષેત્ર મકાન સોનું ચાંદી જે બધા, એ તો મુનિરાજને પ્રશ્ન જ નથી. પણ મુનિરાજ આચાર્ય હોય, સંઘના અધિપતિ હોય, શિષ્ય હોય, તો પણ એના પ્રત્યે મમત્વ નથી. જૈન દર્શનની નિરપેક્ષતા, અલિપ્તતા ક્યાં સુધીની છે? ભૂતકાળમાં કેટલા અરિયંત પરમાત્મા મોક્ષ પામ્યા? ભૂતકાળમાં કેટલા અરિયંત પરમાત્મા મોક્ષ પામ્યા? અનંત મોક્ષ પામ્યા ને? અરિયંત ભગવાન મોક્ષ ન પામે તો કોણ પામે? સિદ્ધ તો પામી ગયા છે, કે અરિયંત છે એમાંથી મોક્ષ સિદ્ધમાં જાય. અનંતા થઈ ગયા, અનંતા ભૂતકાળમાં અરિયંત. સિદ્ધ તો સિદ્ધ છે જ, અરિયંત થઈને પછી એના પછી નેક્સ્ટ કોણ આવે? અરિયંત મોક્ષ પામ્યા. સિદ્ધ તો છે જ, પછી ભૂતકાળમાં કેટલા આચાર્યો મોક્ષ પામ્યા? કેટલા મોક્ષ પામ્યા? આચાર્ય તો મોક્ષ આપે કે નહીં? એક પણ નહીં. જીવનમાં આ કલ્પના કરી છે ક્યારે? બીજા વિકલ્પોના નહીં, સંઘના પણ. ચાર પ્રકારના સંઘ કહીએ ને, ક્યાં તીર્થ કહીએ ચાર? મુનિરાજ, અર્જિકા, શ્રાવક અને એના એ આચાર્ય. એ સંબંધીના શાસનના સંબંધીના પણ વિકલ્પ એ ક્યારે પણ એ તને પૂર્ણ વિતરાગતા નહીં થવા દે. આપણા તો વિકલ્પો ન તો ક્યાંય પ્રશ્ન જ નથી, એજન્ડા ઉપર લેવા જેવું નથી કે આપણે કેવા વિકલ્પોમાં પડ્યા. એક કરુણા બુદ્ધિના વિકલ્પ હોય, કોઈને પ્રાયશ્ચિત લેવું છે, કોઈને દીક્ષા લેવી છે કોઈ પ્રકારના, અરે એવા વિકલ્પમાં રહેવું એ પણ શું નહીં થઈ શકે? શ્રેણી નહીં માંડી શકે. એવા વિકલ્પ હશે ત્યાં સુધી પણ શ્રેણી માંડી નહીં શકે, તો પછી કેવળ જ્ઞાન નહીં, ને તો પછી આગળની વાત તો જીવનમાં આ આખી જૈન દર્શનની નિષ્ફળતા છે. શું થાય? જૈનના નામે ઘણું ચાલ્યું છે પણ જૈનના ભાવ સુધી કોઈ પહોંચ્યું નથી. જૈનના નામે ગુરુદર્શન વચ્ચે આવ્યું હતું ને પ્રવચન સાંભળ્યું હતું ને, ત્યારે 2500મો નિર્વાણ ચાલતો હતો, તો જૈનના નામમાં ત્રણ શબ્દ આવતા હતા. ક્યાં શબ્દ આવતા? અહિંસા, અનેકાન ને અપરિગ્રહ, ત્યારે બહુ ચાલતું આ ત્રણ. પણ કોને કહેવાય અનેકાન, કોને કહેવાય અહિંસા અને કોને અપરિગ્રહ? અહીંયા અકિંચન્ય અપરિગ્રહ કોને કહેવું? વર્તમાનમાં તો યોગ નથી, ભૂતકાળમાં હતો તો એની ક્યારે સ્મરણને અધિકતા ન હોય. અને ખરેખર બાહ્યના તો પરિગ્રહ તો નહીં, અભ્યંતર પરિગ્રહમાં પણ મિથ્યાત્વ કસાય અને નો કસાયથી રહિત થવાનું. તો એનું અહીંયા ગુરુદેશી 450 પાને છે, થોડુંક લઈએ એમાંથી, ગુરુદેશીના પ્રવચનમાંથી 450 જે કાર્તિકેયનું પ્રેક્ષામાંથી છે. શિષ્ય સંઘ એ ચેતન અને અચેતનમાં પુસ્તક પીછી કમંડળ આદિ, પછી શબ્દ શું છે? ધર્મો ઉપકરણ, ધર્મના ઉપકરણ. મેડમ શબ્દ ધર્મોપકરણ એટલે ધર્મના ઉપકરણ, ઉપકરણ એટલે બાહ્ય વસ્તુ. તો એ પણ એમાં પણ મમત્વ કરતા નથી. બીજીની તો વાત નહીં, મારા ભાઈઓ અને માતા પિતા શું કરે છે અને ગામ શું છે એ પ્રશ્ન તો છે જ નહીં. પણ જે શિષ્ય સંઘ હોય વ્યવસ્થિત, કે ન્યા બરોબર ચાતુર્માસ ગયા વર્ષે કર્યું હતું, ન્યા બરોબર ચાલે છે કે નથી ચાલતું, મંદિરની વ્યવસ્થા લોકો જોવે છે કે નથી જો, એમના નિમિત્તે ઉભું થયો, ધ્યાન તો રાખવું પડે કે નહીં? મુનિરાજ કોઈ વિકલ્પનો બોજો લેતા નથી. કે ગુરુદેશે આ બધા પ્રવચનોમાં કહેતા હોય કે તમે અહીંયા પધાર્યા છો તો દરરોજ એક વાર તો પ્રવચન, અહીંયા પધાર્યા છો તો અમને બોધ મળે એક કલાક બોજો નથી. 7 થી 8 થી 9 એક નક્કી કર્યું તો પણ વિકલ્પ ની શું થશે? શરૂઆત થશે. આપણને આ બધું ગુજરાતી માં કઈ કોઠે પડી ગયું એટલે આપણને નવું નથી લાગતું. 7:30 થયા, હજી 1/2 કલાક બાકી, 7:45 થયા, 15 બાકી છે. અરે આવી વિકલ્પની ઘટમાળમાં રહેવું તો ગ્રસ્ત દશા શું? કેવી એક નિષ્ફળ દશા છે. કોઈ કે આવું બધા જો થશે તો પછી તમારો ધર્મ બધો બહુ આગળ, કોઈ એક લીડ લેવી પડશે ને, કોઈ આ કઈ આખું મિશન કરીને. સાધનાનો આ ધર્મ છે, જગતની પ્રસિદ્ધિ જગતને એની જીવોની યોગ્યતા હશે તો સહેજે પાયમા વગર રહેશે નહીં. એક ભૂમિકાનો અલ્પ એક વિકલ્પ આવ્યો પણ આગ્રહ રાખવા જેવું નથી. ભૂમિકા છે, મુનિદશામાં પણ હોય છે ધર્મલોભી, પણ એનો કોઈ મર્યાદાની બહાર કે ના એને ધર્મ સમજાવી જ દે. સાચું છે તો કેમ ન માને? અરે સાચું છે એટલે જો માનતા હોત તો બધા પામી ગયા હોત. તીર્થંકર પરમાત્માની દિવ્યધની પણ ન સ્વીકારનારા જીવો હોય છે. સત્ય છે એટલે સ્વીકારે નહીં, એની પોતાની શું જોશે? પાત્રતા, લાયકાત. અને એટલા માટે વિકલ્પ હો, મર્યાદામાં રાખજે, એની લાયકાત વગર સમજશે નહીં. તો અહીંયા એની પણ આવા અને અચેતનમાં પુસ્તક પીછી એ પણ એક વિચારવા જેવું છે. પુસ્તક જીનવાણી એક કોઈક અલભ્ય જીનવાણી હો, કોક મુનિરાજ ને શ્રાવકે કહે આપ્યું, પોતે અભ્યાસ કરતા હોય, સ્વાધ્યાય કરતા હોય, કોઈ મુનિરાજ આવીને કે મારે વાંચવું છે તો શું જવાબ દે? હું પહેલા વાંચીને પછી તમને આપીશ. એ બહુ સહેલું છે, નો કોઈ દી મળ્યું હોય, પહેલી વાર મળ્યું, કમસે કમ નિષ્ફળતા એક એવી છે. એટલો પણ એ કોઈ વસ્તુનો એ આગ્રહ હોતો નથી. સેજે આપી દે તો એ શાસ્ત્ર. અને એ પણ છે, આ તર્કમાં ક્યાં જવાબ મળે એવું છે નહીં. મુનિરાજ હોય, શાસ્ત્ર લખવાનો એક વિકલ્પ આવ્યો, તાળપત્રી ક્યાં ગોતે અથવા ક્યાં માગે, કોની પાસે માગે? કોઈની પાસે માગે ને, પણ શાસ્ત્ર લખવું છે તો વિકલ્પ છે, પણ વિકલ્પ માટેના વિષયનો વિકલ્પ નથી. શું છે? એક પોતાની ભૂમિકા વિકલ્પ છે એનો વિષય. વિષય એટલે તાળપત્રીનો માટેના વિકલ્પ લંબાવે કોઈ શ્રાવકને કે કઈ ગોતે એવું પણ નથી. અરે તાળપત્રી ઉપર લખીને શું કરે? કોઈને સોંપે, કરે, સાચવજો, છપાવજો, કરજો, પૂછ છે. અહીંયા તો વિકલ્પ આવ્યો નથી ને વિષયને ગોતવા. એક ભોજનનો ભૂખ લાગી, શું ગોતવા જશો? ખાવાનું ગોતવા જશો ને? અરે વિકલ્પ આવ્યો નહીં. કદાચ વિકલ્પ આવશે ને વિષય નહીં હોય તો વિષય પેલો ગોતી છે. કેટલી વિપરીતતા છે. ક્યાંક ટ્રાવેલિંગ કરવું છે, બધું કરવું છે, ભાઈ કંઈક સાથે રાખજો, કંઈક વેલું. હજી તો એવો ઉદય આવશે કે નહીં વિકલ્પ, એનો ભરોસો નથી, પણ શું પેલું કરીએ? અરે જ્યાં વિષયની અધિકતા છે ત્યાં આત્માની અધિકતા ક્યાં આવવાની છે? તો એ અહીંયા મુનિરાજની એવી નિષ્ફળ દશા છે. વિકલ્પ એ તે આવે ત્યારે, અને આવે તો એ વિકલ્પ લંબાવીને એના વિષય તરફ ગોતવાને. અને એવો યોગ બની ગયો તો પણ એ વિકલ્પ આવ્યો તો લખવાનું થઈ ગયું, આગળ લંબાવતા નથી. ત્યાં શાસ્ત્ર મૂકી દે કે તો ધન્ય એ વખતના શ્રાવકો કે જેમણે આ તાળપત્રીય કરીને 2000 વર્ષ પહેલાની વાણી અકબંધ રહી છે. આપણે કોઈ દી વિચારતા નથી. એક સમયસાર છે, 50 રૂપિયા કિંમત છે, તે કિંમત નથી કરી. તે રૂપિયાની કિંમત કરી છે, જીનવાણીની નથી કરી. અરે 2000 વર્ષ પહેલાનું આવું અકબંધ શાસ્ત્ર, એ પણ ટીકા સહિતનો આપણી પાસે મળે, એનાથી બીજા ક્યાં પુણ્યની ચાહ ના કરવી છે? બીજા ક્યાં વિષયની ચાહ ના કરવી છે? તો એ અહીંયા મુનિદશાની આવી એક અલિપ્તતા કે કોઈ પણ એક પુસ્તકનો હોય, પીછી કમંડલ આદિ હોય કે સરસ મજાની પીછી અથવા તો કમંડલ શેનું બનાવવાનું હોય, સાદા લાકડાનું કે સેન્ડલવુડનું, ચંદનના લાકડાનું? કોઈ જ વિકલ્પ નથી. એમાં મમત્વ થાય, અંતરની નિર્મમત્વ દશાના એવા ઉછાળા અંદરમાં થયા છે, નિર્મમ તત્વનો એવો એમને અંદરમાં અવલંબન આવ્યો છે. નિયમસારમાં એ શુદ્ધ ભાવ અધિકારમાં આવે છે ને, આત્મા કેવો છે? નિર્દોષ છે, નિરાગ છે, નિર્મમ, બધા બોલ છે એમાં ભેગા થવા. તો એવું એક નિર્મમ તત્વ હાથમાં આવ્યું છે અને એમાં એવી સ્થિરતા જામી છે કે હવે કોઈ સંયોગોની મમતા જ લગભગ રહી નથી. એ મોર પીસ કમંડળ એ શૌચ ને એના માટે છે, પણ મમતા થાય એ પ્રકારનો વિષય નહીં, કે કોતરણી વાળો સરસ રાખવો છે કે આ છે એવું નથી. તો એમાં પણ મમતા કરતા નથી. એનાથી નીચેનો પેરેગ્રાફ છે, કહે છે કે લોક વ્યવહાર જો સરસ છે એમાં, લોક વ્યવહાર તેનો શબ્દ ગુરુદેવ શું કરે છે, લોક વ્યવહારથી તો વિરક્ત છે જ મુનિરાજ. લોક વ્યવહાર, લોકોમાં શું ચાલે છે, વ્યવસ્થા સંઘ આદિની કે વેપાર ધંધાની એવા તો નહીં, ભાઈના પણ નહીં, પણ પોતામાં શિષ્ય સંઘ આદિમાં મમતા હોય તો પણ એ છોડી દે છે. મારે આટલા શિષ્ય છે ને આ છે એની પ્રકારની પણ મમતા છોડી દે છે. મારું કાંઈ નથી, અરે વિકલ્પ મારો નથી તો બીજી કઈ ચીજ મારી છે? છે આવું આગળ આવે છે, શું છે આખો, ક્યાંથી આખો કટ કરે છે? આપણે ક્યાંથી કટ કરીએ છે? સંયોગથી જ કટ કરવા. અહીંયા મૂળમાંથી વિકલ્પ હશે તો વિષય સુધી પહોંચશું ને, પણ મૂળ જ્યાં વિકલ્પથી જ એટલું એકત્વ છૂટી ગયું છે, નહીં અસ્થિરતા છૂટી ગઈ, કે જો વિકલ્પ જ નથી તો ભાઈ વિષયની તો પ્રશ્ન એ ક્યાં છે? કાંઈ જ મારું નથી, મારું કાંઈ જ નથી, વિકલ્પ મારા નથી તો બીજી કઈ ચીજ મારી છે? હવે સરસ સિદ્ધાંત ગુરુદેવસિંહ, જે ચીજ મારાથી છૂટી જાય તે મારી નહીં અને મારાથી ન છૂટે એ મારી છે. છે ને, ઘણી વાર લઈએ છીએ આ બધું. મારી કોને કહેવાય? મારી હોય તે મારાથી છૂટી પડે નહીં અને છૂટી પડે તે આવી જ્યાં અંતરંગમાં શ્રદ્ધાન જ્ઞાન ઉપરાંત ચારિત્રની જ્યાં ઉગ્રતા થઈ છે તો એમને ક્યાંય પોતામાં કોઈ વિષયોમાં એક બહુ જીવન સંયમમય સાધનામય આવું નિષ્ફળ જીવન જગતમાં તો એમ કહે કે આ તો સાવ કેવું છે, બિચારા સાધારણ છે, કઈ પોસાતું નહીં હોય, આતું નથી. સંયમમય જીવન એક સાધનાનો એક પ્રકાર છે. એનાથી એના એની કોઈ ગરીબાઈ લાચારીપણું કે એ નથી. જીવનમાં આપણને એક પરિગ્રહની એટલી અધિકતા હોય, કોઈ સાદું સિમ્પલ કરે તો આપણે શું થાય એને નથી, અને આપણે વધારે કરીએ તો શું કહેવાય છે, અધિકતા કહેવાય છે. રાગના પોષણના નિમિત્તો કર્યા. તો એ મુનિરાજની દશા તો કોઈ અલૌકિક એનાથી જુદી છે. મુનિરાજને તો એવી વૃદ્ધિઓ ક્યાં સુધીની હોય, અક્ષીણ માનસ વૃદ્ધિ જે 64 વૃદ્ધિધારી મુનિરાજ, એમાં જે ઘરે મુનિરાજ આહાર લે એ ઘરે આખી ચક્રવર્તીની સેના, ચક્રવર્તીની સેના એટલે 96 કરોડ, બનાવ્યું તો એને પોતા માટે જ બનાવ્યું. જે શ્રાવક હોય મુનિરાજ ત્યાં આહાર લેવા ગયા તો ત્યાં કદાચ ચક્રવર્તીની સેના જમી લે તો પણ ખૂટે નહીં. એવી વૃદ્ધિ હોવા છતાં એના પ્રત્યેની ઉપેક્ષા એવી હોય કે એના તરફ લક્ષ પણ ન હોય, જેનું આપણી પાસે છે જ. વિષ્ણુકુમાર મુનિરાજને કઈ લબ્ધિ હતી? વિક્રિયા. વિક્રિયા જેમ વૈકરિક શરીર છે ને, વૈકરિક શરીર કોને હોય છે? દેવ અને નારકેને. અને એનાથી શું થાય, નાનું મોટું સ્થૂળ સૂક્ષ્મ આખું બધું કર્યું છે, તો એના ઉપરથી વૃદ્ધિનું નામ શું છે? વિક્રિયા. વિક્રિયા એટલે હાથ લંબાવી શકે ને એ લંબાઈ. હવે પોતાને એવી વૃદ્ધિ હતી અને છતાં પોતાને ખબર ન, આવી તો નિષ્ફળતા હોય છે. આપણે તો નિરંતર જોવે છે, જોવે છે. શું કામ આવી છે? કંઈક બારમાં ક્ષોપસમ જોવે છે, કંઈક લબ્ધિ જોવે છે, કંઈક સંયોગ જોવે. માગણી સુકામર્યા કરે છે. પૂર્ણ તત્વનો વિશ્વાસ નથી એટલે કાંઈક ને કાંઈક માગણ પણ રહેવાનું છે. ગુરુદેવ તે જ કહેતા ને, માગે એને શું કહેવાય ગુરુદેવ? માગણ. અને માગણ ઇઝ ઇક્વલ ટુ ભિખારી. પૂર્ણ તત્વની આપણને વિશ્વાસ નથી, સ્વીકાર નથી. મને જે જોવે છે, જેટલું જોવે છે ને જ્યારે જોવે છે, જે જોવે છે, જેટલું જોવે છે અને જ્યારે જોવે છે, એ બધું જ મારામાં વર્તમાનમાં એ પરિપૂર્ણ હું ભરેલું તત્વ છું એ વિશ્વાસ નહીં હોવાથી અનિશ્ચિત છે એવા સંયોગની આપણને નિરંતર માગણી રહ્યા કરે છે. તો અહીંયા જો એક લીધું, જે શબ્દ ગુરુદેવ શ્રી લીધું છે એના પછીની લાઈનો આપણે 450 પાને, કાંઈ પણ મારું નથી, હું તો શુદ્ધ આનંદ જ્ઞાનાનંદ શુદ્ધ અનંત સ્વભાવથી ભરેલો સાગર છું. મળે છે શબ્દ? આના ઉપરથી ગાથા યાદ આવે છે? પરમાણુ માત્ર નથી, હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શન નિરંતર એક ભાવના રૂપે તો આપણે કરીએ. જીવનમાં એવી મુનિરાજ જેવી ઉત્તમ પવિત્ર દશા પ્રાપ્ત નથી થઈ, પણ આવી એક દશા પ્રાપ્ત કરવા જેવી છે એવી ભાવનાથી તો કરીએ. કોની તૃષ્ણા, કોની આકાંક્ષા ને કોની જરૂરિયાત? હું પૂર્ણ તત્વમાં મને કોઈની અપેક્ષા આકાંક્ષા એ છે જ નહીં. કાંઈ પણ મને ને કાંઈ પણ મારું નથી, કાંઈ પણ જોતું નથી. અને આ રીતે જો અસ્થિ પૂર્વક એની પછીની લાઈન, અંતર આનંદ સ્વરૂપની અનુભવ કરીને, જો અસ્થિ અંતરમાં આનંદ સ્વરૂપનો અનુભવ કરી પછી નાસ્તિમાં શું? સહજ પરની મમતાનું છૂટી જવું. શબ્દ ફરીથી, અસ્થિ આપી હવે નાસ્તિ, અને નાસ્તિમાં પણ શું છે? સહજ. આપણે પણ ઘણી વાર સહજ કહે છે ને, કોઈ કઈ ખેંચી ગયું કે કઈ લઈ ગયા જેમ લૂંટી જાય છે ને એવું થઈ જાય, પછી શું કરીએ? સમાધાન. ઠીક છે, એ તો સારી વાત છે, કરતા બુદ્ધિનો પ્રયાસ કરી લીધો અને પછી હાથમાં ન આવ્યું તો છૂટે છે. શું છે? પેલા એ કરી લઈએ છીએ આપણે પ્રયત્ન તો બધો. એનું ગુરુદેશ એક દ્રષ્ટાંત એ રીતે આપતા, પેલાના જમાના દેશમાં હોય ને રસોઈ ને એ બધું કરવાનું, ત્યારે પેલી રોટલી એક બે કૂતરાની ને એવું બધું પેલે. હવે તો બધું એ તો બધું ભૂલાઈ ગયું બધું. અને એમાં એટલે રોટલી ઉતારે ને લોટ બાંધેલો અને જાપો હોય નાનો, તો એ રસોઈ કર્યું ને એમાં છે સેજ ખુલ્લો રહી ગયો અને કઈક વસ્તુ લેવા નીકળ્યા, લોટ ને બધું રોટલી ને બધું ત્યાં, તો એમાં કૂતરો આવીને લઈને ભાગે છે. ખબર પડી વેલણ લઈને, પણ પહોંચાય તો પછી કે ક્રમબદ્ધમાં, અરે કરતા બુદ્ધિ સેવન કરીને આ એના માટે નથી. વેદનથી બચાવે એનું નામ જૈન દર્શનનો ક્રમબદ્ધનો સિદ્ધાંત છે. કરતા બુદ્ધિની આકૃતા ભોગવી લઈએ અને પછી સિદ્ધાંત પાસે જઈએ, એ કોઈ વિધિ નથી, એ કોઈ ઉપાય નથી. અરે લઈ ગયો ન લઈ ગયો, બે વખતે અકર્તાપણાનો ભાવ રહે તો સમજવું એ સિદ્ધાંત શીખાય. એટલા માટે અહીંયા સહજપણે શબ્દ વાપરો છે. સહજપણે એ પરની મમતાનું છૂટી જવું. સહજપણે એટલે શું? ફરીથી એક સહજ પરની મમતાનું છૂટી જવું તેનું નામ આકિંચન ધર્મ. પેલા તો અસ્થિ લીધી, અંતર સ્વરૂપના આનંદનો અનુભવ, અને સહજ. ફરીથી સહજ એટલે શું લેશું? હઠ વગરનો એટલે શું? હતું એનું તો સ્મરણ નથી, પણ મેં છોડ્યું છે એવા વિકલ્પમાં રહેતા નથી. પેલા તો શું હતું? હતું એનું વિકલ્પ, હવે શું? મેં છોડ્યું, છોડ્યાપણાનો નહીં. અરે વિકલ્પ માત્ર જ નથી, છોડ્યું કરીને પણ એનું સ્મરણ રાખીએ છીએ આપણે કે મેં આનો ત્યાગ કર્યો, મેં આને છોડ્યું છે એવું પણ નહીં. એનું સહજતાને આકિંચન કહે છે. જો એના પછીની હજી લાઈન બહુ સુંદર, એ ગુરુદેવથી થોડા પ્રવચનમાં પણ, ત્રણ કાળમાં કોઈ પરછી જ મારી નથી. જો આ શું આવ્યું? ફરીથી ક્યાં લીધું? ત્રણ કાળમાં, ભૂતકાળમાં હતી ને મેં હવે છોડ્યું એમ પણ નહીં, ત્યારે પણ મારી નહોતી, માનીતી ખરી પણ ત્યારે પણ મારી નહોતી, અને વર્તમાનમાં નહીં અને ભવિષ્યમાં પણ મને મળશે એવું નથી. ત્રણેય કારણની આ ઓછો ત્યાગ છે. કદાચ કોઈ વસ્તુ છોડશે તો વર્તમાનમાં અલ્પકાળ માટે છોડશે, અને આ કેવો ત્યાગ છે? સૌથી પહેલો શ્રદ્ધાનો ત્યાગ જે એને સમ્યક દર્શન છે. કોઈ પણ કાળમાં એક, પછી કાંઈ પણ પરચીજ, કાંઈ પરચીજ મારી નહીં એ તો સમ્યક દર્શન થવાના કાળમાં જ થઈ ગયું. શ્રદ્ધાનું તો થઈ ગયું આ ચારિત્રની, પણ શ્રદ્ધામાં પણ ત્યાગ કેવો છે? ત્રણ કાળમાં. અને ત્રણ કાળમાં એટલે શું આવી ગયું? ભૂતકાળના પ્રતિક્રમણ, વર્તમાનની આલોચના અને ભાવિ કાળની પછી. એક સમયમાં ત્રણ હોય છે, ત્રણ માટે ત્રણ સમય ન જોતા. ભૂતકાળના પ્રતિક્રમણ, આપણે જયારે પ્રતિક્રમણનો પાઠ બોલીએ ત્યારે આલોચનાનો ન બોલાય ને? આલોચના તો હજી કરવાની છે ને? સમાન પ્રતિક્રમણ બોલીએ ત્યારે આલોચના, આલોચના બોલાય ન જ બોલાય ને? અને પછી પછકાણ તો ક્યાંથી બોલાય? તો આ વિકલ્પની ધારા નથી, પ્રણમનની ધારા છે. અને એ પ્રણમનમાં એક જ વિતરાગતામાં ત્રણેય સાથે છે. શું છે? વિકલ્પનો કારણ નથી આ, શેનું છે? આ એક પ્રણમનની વાત ચાલે છે. અને પરિણમનમાં ત્રણ માટે ત્રણ કારણની જરૂર નથી. એક જ સમયમાં વિતરાગતા થઈ છે એનું નામ એક જ સમયે પ્રતિક્રમણ પ્રત્યાખ્યા નહીં એક આલોચના છે. આ કેવું શ્રદ્ધામાં સમ્યક દર્શનનું બળ હશે કે ત્રણ કાળમાં કોઈ પર ચીજ મારી નથી, અને એની સામે આપણા મમત્વ ભાવમાં ત્રણેય કાળ બધી ચીજ મારી છે. એટલું વિપરીતતા છે. ત્રણેય કાળની ઓલી એકત્વ છૂટે છે, અને અહીંયા વસ્તુ આવેલી છૂટી છે, વસ્તુ નથી, અને છતાં એ મારું છે એવું મમત્વ ત્રણેય કાળ રહ્યા છે. તો એ રીતે એ કરી હવે એનાથી આગળ. અહીં તો ચારિત્રની વાત છે. છેલ્લી લાઈન હવે, આત્મ રામ પ્રભુ મારી ચીજ છે, એમાં લીનતા કરી પરની મમતા છોડી દે. ફરીથી અસ્તિ નાસ્તી, ખાલી નાસ્તી નથી. અહીંયા તો ખાલી નાસ્તી ના વિકલ્પ છે, એ તે બહાર દેખાડવા ને અંદર મમત્વ તો પડ્યું જ છે. એ ક્યારેક ભય હશે ને, તો તાર પૈસા જોતા લઈ લેજે, મને કઈ નહીં કરતો, તેને છોડ્યું કે ન કર્યું? પૈસાની મમતા છોડી એને તો આપી દેશ નહી. કોઈ એવું આવ્યું કે ભાઈ તાર જેટલું જોતું એ તું. મમતા એકની છોડી છે ને બીજાની ગ્રદ્ધિ ભાવની અધિકતા છે, છોડ્યું નથી. વિષય બદલાણો છે, બાકી તો શરીરની મમતા છે એટલે છીટું છે. બાકી મમતા નથી છોડ્યું, વિષય છીટા છે. જે પૈસાની જગ્યાએ શરીરની મમતા આવી છે, અહીંયા તો અંતરમાં લીનતા કરી, આત્મરા પ્રભુ ચીજ છે એમાં લીનતા કરી અસ્તિ, અને તો પરની મમતા છે જે છૂટી જાય છે, ઉત્પન્ન જ નથી થાય, એને છોડી એમ કહેવામાં આવે છે. આ રીતે ગુરુદેવસિંહે એક બહુ સુંદર રીતે, અપરિગ્રહપણું એટલે શું? અંતરબાહ્ય કોઈથી પરિગ્રહથી રહી આકિંચને પણ શું, એની સુંદર આપણને વાત કરી. હવે આપણે 14મી ગાથા ઉપર ફરીથી આજ ગુરુદેવસિંહ લીધું. કેટલામી વારના પ્રવચનો ચાલે છે? 15મી વારના. આપણે ત્રીજી વાર રિપીટ કરીએ છીએ ને, ત્રીજી વાર રિપીટ કરીએ છીએ ને 10 દિવસમાં. પહેલા ક્યાં સાંભળ્યા હતા? પહેલા તો સૌથી 61 જૂના, પછી એના પછી 80ના નાઇરોબીના આપણે, અને હવે 15મી વારના. આજે ફરીથી એક વાત વિષય ગુરુદેવસિંહ શું લીધી, વિષય ખાસ જો એક, એમાં પહેલા જ બોલમાં આપણે લઈએ 38 પાને સમયસારની મૂળમાંથી જ લઈએ. 38 પાનું સમયસારનો પહેલો બોલ, એમાં એક વાત ગુરુદેવસિંહ કે પર્યાયની સમીપ જતા શું દેખાશે? કર્મથી સહિત પણ. અને ગુરુદેવસિંહ એમાં ખાસ સંયોગની અહીંયા વાત લેવાની. પેલો દ્રવ્યનો બોલ છે, પણ કોની સાથે? સંયોગ. 8 કર્મથી બંધાયેલ અને શરીરથી સ્પર્શાયેલ એક ક્ષેત્ર આવ્યા સંબંધમાં. પર્યાયથી જો જોઈએ તો એમાં 38 પાનું છે, એમાં પહેલો બોલ, એમાં ઉપરથી ચોથી લાઈન. એવી રીતે અનાદિ કાળથી બંધાયેલા આત્માનો મેળો શબ્દ, ક્યારથી બંધનમાં છું? અનાદિ. અને એક બંધાયેલા આત્માનો પૂદગલ કર્મથી બંધાવા સ્પર્શાવારૂપ અવસ્થાથી અનુભવ કરતા બદ્ધ સ્પષ્ટપણું ભૂતાર્થ છે અને સત્ય. બરોબર છે. પર્યાયથી જો જોઈએ તો પર્યાયમાં એક ક્ષેત્રાવગા સંબંધ છે, અને એ બે નો દ્રવ્યનો એક ક્ષેત્રાવગા સંબંધ નિમિત્ત નૈમિત્તિક સંબંધ પર્યાયમાં છે. હવે એનાથી આગળ તો પણ હવે ક્યાંથી પહોંચીએ છે? પૂદગલથી જરાય નહીં સ્પર્શવા યોગ્ય એવા આત્મ સ્વભાવની સમીપ જઈને અનુભવ કરીએ તો બદ્ધ સ્પષ્ટપણું એ કેવું છે? અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. બરોબર છે. અને પર્યાયની સમીપતામાં રહીએ તો હું બંધાયેલો નથી, એ બધું શું છે? અભૂતાર્થ છે. જો ફરીથી ગુરુદેવે પ્રશ્ન લીધો, જો તમે દ્રવ્ય સ્વભાવની સમીપમાં જાઓ તો બંધાયેલો છે, બધું શું થઈ જાય છે? બરોબર છે. એ તો બરોબર છે ને. અબદ્ધ સ્પષ્ટ સ્વભાવની સમીપતામાં જઈએ, એનો અનુભવ કરીએ તો પર્યાયમાં બંધાયેલો છે, સ્પર્શાયેલો છે, એ બધું શું થઈ જાય છે? અભૂતાર. અને પર્યાયની સમીપતામાં જયારે જાઉં છું ત્યારે બંધાવું છું, સ્પર્શાવું, એ બધું કેવું છે? ભૂતાર છે. અને અબદ્ધ સ્પષ્ટ છે, એ બધું પરસ્પર બે હોઈ શકે. જો અહીંયા આવવું છે તો એક બહુ જ ખુલાસો ગુરુદેવજી વારંવાર લીધો છે, કારણ કે તે વખતે આવો વિપરીત અભિપ્રાય ચાલતો હતો અને ગુરુદેવજી એનો ન્યાય શું આપ્યો. જે ફરીથી ગુરુદેવજી બેક ગયા, શિષ્યના પ્રશ્ન ઉપર ગયા અને એ વાત ફરીથી કાઢી. તું કે છે પર્યાયની સમીપમાં જા અને તો દ્રવ્ય સ્વભાવ છે અભૂતાર થાય એમ ક્યારેય બને નહીં, કારણ કે સ્વભાવ છે એ છૂટતો નથી અને આ પર્યાયમાં છે, છૂટી શકે છે, માટે એ અભૂતાર થઈ અને અનુભવ થઈ શકે. શું બહુ સુંદર ન્યાય શું છે કે પર્યાયમાં બધા પાંચે બોલ લઈને કે બદ્ધ સ્પષ્ટપણું છે એક પર્યાયમાં છે, પર્યાયમાં જ અલગ અલગ ગતિનો આકાર ને ક્ષેત્ર છે એ પણ છૂટે છે, છૂટવા યોગ્ય છે. પર્યાયમાં જે વધઘટપણું છે, હાનિપણું, એ પર્યાયમાં છે. ભેદ છે, ગુણ ભેદ છે, એ પણ છૂટી શકે લક્ષમાંથી. અને દુઃખ જે છે અને એ પર્યાયમાં છે અને તે છૂટી શકે છે, માટે એ અભૂતાર થઈ શકે. પણ દ્રવ્ય સ્વભાવ જે છે, જે અબદ્ધ સ્પષ્ટ છે, એક રૂપનો રહેનારો છે, જેમાં વધઘટ નથી અને અભેદ છે, સુખ સ્વરૂપ છે, એ ક્યારે પણ અભૂતાર્થ અસત્યાર્થ થઈ શકે નહીં, કારણ કે સ્વભાવ ક્યારેય છૂટતો નથી. બહુ સુંદર રીતે આપણને કે પર્યાયગત ભાવો જે છે એ બધા કેવા છે? ક્ષણિક છે. ફરીથી ક્ષણિક હોવાથી કેવા છે? છૂટી શકે છે. અને જ્યાં દ્રષ્ટિમાંથી છૂટે છે તો એ અનુભવ થાય છે, તો એને અભૂતાર્થ કહેવાય છે. દ્રવ્ય સ્વભાવ એ ક્યારે પણ અને એ રીતે ક્યારે પણ મુખ્ય ગુણ કરવાનો હોય ને. 11મી ગાથામાં છે ને, 11મી ગાથા શું છે? વ્યવહાર નહીં અભૂતાર્થ દર્શિત શુદ્ધ નહીં ક્યારે? અનુભવના કાળે દ્રવ્ય સ્વભાવ ભૂતાર્થ છે ને પર્યાય, અને સ્વિકલ દશામાં પર્યાય ભૂતાર્થ છે ને દ્રવ્ય સ્વભાવ. ક્યારે પણ ભૂતાર સ્વભાવને ગૌણ કરતો નહીં, એ ગૌણ થઈ શકે એમ જ નથી, એ ત્રિકાળ અસ્થિરૂપ ભાવ છે. ક્યારે પણ એક ભેદ ભાવોને, ભિન્ન ભાવો તો ઘણા દૂરના, ભેદ વિકાર ભાવો નહીં, ભેદ ભાવોને પણ જીવનમાં ક્યારેય અધિક મુખ્ય કરીશ નહીં, કારણ કે ભેદભાવોના લક્ષે તને ક્યારે પણ સુખની પ્રાપ્તિ થવાની નથી. રાગ રાગી પ્રાણી છો, ભેદના લક્ષે વિકલ્પ રાગ ઉત્પન્ન થયા વગર રહેશે નહીં. માટે પરસ્પર નથી કે પર્યાયને ભૂતાર્થ કરી એટલે દ્રવ્ય સ્વભાવ શું થઈ જાય, એ ક્યારેય થઈ શકે નહીં. દ્રવ્ય સ્વભાવની તરફ જાય તો એ છૂટવા યોગ્ય ભાવો હોવાથી એનું લક્ષ છૂટી જાય છે અને પુરુષાર્થ થશે તો વિભાવ ભાવે છૂટતા જશે. માટે એ અભૂતાર્થ હોવાથી એ છૂટી શકે છે. શબ્દ શું આપ્યો? જવાબ આપ્યો તો ને આચાર્ય દેવે, એ અભૂતાર્થ છે. અને ગુરુદેવસિંહ બીજું એક શું લીધો અહીંયા, ભૂતાર્થ અભૂતાર્થ નો છે, ભૂતાર્થ છે પણ એ કેવા છે? પર્યાયગત ભૂતાર્થ છે, એ છૂટવા વાળા છે. અને જે સ્વભાવ ભૂતાર્થ છે કેવો છે? ટકવા વાળો છે. જે ભૂતાર્થ બે કીધું, સત્યાર્થ પણ કેવા છે? છે રૂપે. પણ બે છે રૂપે કેવા છે? પર્યાયગત ભાવો જે છે એક સમયની પર્યાયના ભાવો છે ને, અને માટે છૂટવા યોગ્ય છે. અને છૂટે છે, મારું સ્વરૂપ નથી તો એ છૂટે છે, માટે અભૂતાર્થ થઈ જાય. અને હું જે ત્રિકાળ ભૂતાર સતરૂપ સ્વભાવ છું એ ક્યારેય છૂટવા યોગ્ય નથી, મેં દ્રષ્ટિમાં નથી લીધો એ જુદી વાત છે, પણ એથી સ્વભાવ ક્યારેય છૂટો નથી. સમયસર મેં આગળ આવે છે ને, કેટલા કારણો મળે તો સ્વભાવ છૂટી જાય? લખ્યું છે, એમાં લખ્યું છે, હજારો કારણો મળવા છતાં સ્વભાવ છૂટવો દુર્લભ છે. અશક્ય છે, દુર્લભ લખ્યું છે. ચલો હજાર ની બદલા મેં કરોડ લાવશું, પછી શું છે? આચાર્ય ખાલી હજાર જ કીધું છે, અમે કરોડ લાવશું. ગુરુદેવસિંહ પણ આપણું ધ્યાન દોરતા હોય છે, છ ઢળામાં આવે છે, લાખ બાત કી બાત નિશ્ચય ઉરલાવો તોડી સકલ જગ દંદ ફંદ નિજ આત્મ ઉર. એમાં દોલતરામજીએ કેટલા લીધા છે આપણને? લાખ. આપણે કેટલા લેશું? કરોડ. હજાર નહીં, વધારે. ગુરુદેવસિંહ એટલા માટે આના અટકે છે, લાખ ફિગર નહીં લેતો, કથન પદ્ધતિ છે. લાખ નહીં, કરોડ નહીં, અનંત બાતની અનંત વાત છે. શું છે? લાખ કરોડ કે સંખ્યા નહીં, અનંત. લાખ બાત નહીં, અનંત બાતની બાત નિશ્ચય ઉરલાવો. આ નિશ્ચય એટલે ભૂતાર્થ સ્વભાવ. એને ક્યારે પણ તું છોડીશ નહીં. અરે જગતનું એક ઉત્કૃષ્ટ તત્વ તને તરવા માટે રહી ગયું છે. જગતમાં જોઈએ તો સંયોગમાં કે સંયોગી ભાવમાં, આ શબ્દ લીધો તો ગુરુદેવસિંહ, સંયોગ અને સંયોગી ભાવ, એમાં ક્યાંય તને ઉગરવાનો આરો નથી. તારી પાસે જો ભવ સમુદ્રમાંથી ઉગરવું હોય તો એક અકબંધ તત્વ તારી પાસે રહી ગયું છે. ગુજરાતીમાં કહીએ, ભૂલે ચૂકે સપનામાં પણ એને ક્યારે ગૌણ નહીં કરતો. આ એક તત્વની વાત આપણને આ પાંચ ભાવથી આચાર્ય દેવે એ બતાવી છે. અરે મહા, જેમ કે ને, જેને કહીએ આપણે, રણમાં ક્યાંક આપણે એક એક પાણીના બિંદુને માટે તરસતા હોઈએ, એમાં એક સુંદર મીઠા પાણીને એક ઝરણું મળે તો શું છે? ખારા સમુદ્રમાં ડૂબતા હોય એમાં કોઈ હાથ પકડીને બહાર કાઢે, જેમ અહીંયા સંસાર દર્શનનું દેખાડ્યું છે ને, ચારે બાજુ બધી શું હતી? એટલે ઉગરવાનો કોઈ પ્રશ્ન જ નહોતો. એમાં એક શું એની પાસે આવ્યું? કોઈ ખાલી બહાર નીકળતો નથી, ત્યાં નજીક આવે છે, હાથ પાછો લંબાવે છે. એમ આવું એક તત્વ આપણી પાસે રહી ગયું છે. અને એવા તત્વને સ્વયં જેણે અનુભવ્યું એ આપણને કરુણા બુદ્ધિથી કહે છે, તારે જો કંઈક જાગવું હોય ને, હવે પરિભ્રમણના દુઃખથી બચવું હોય તો આવું તત્વ તારી પાસે અત્યારના મોજૂદ છે. એ ભૂતાર્થ તત્વ એક એક બોલમાં તો પણ કહીને આપણને એ વાત કરે છે. તો પેલા બોલમાં સંયોગની વાત છે, જેને દ્રવ્યથી બે દ્રવ્યની માટેની વાત છે. ફરીથી આચાર્યદેવ ગુરુદેવસિંહ આજ પણ એ વાત લીધું છે. એવું નથી કે વેદાંત આદિ અન્યની જેમ છે કે આત્મા સર્વવ્યાપક છે ને આ બધું ભ્રમ છે, કાંઈ એક અવ્યાપક એવું એક અદ્વૈત તત્વ જ છે, એવું નથી. પર્યાય સાપેક્ષતામાં જોઈએ તે બધા ભાવો છે, છે ભૂતાર્થ તરીકે છે, પણ એ શું છે? છે કરીને એ જાણવા યોગ્ય છે કે એમાં તારે આશ્રય કરવા યોગ્ય છે? એનું અસ્તિત્વ છે જાણ, અને એ વાત આગળ છે તો એનો નિષેધ હોય. નિષેધ કોનો હશે? છે. આ દવા લેવી છે કોને લેવી છે? કે રોગનું અસ્તિત્વ છે એનો નિષેધ માટેની દવા છે. છે પહેલેથી ગ્રહણ કોનો હોય અને ત્યાગ નિષેધ કોનો હોય? બેયનો અસ્થિ હોવું જોઈએ. ગ્રહણ કરવાનું પણ એક અસ્થિરૂપ હોવું જોઈએ અને ત્યાગ પણ છે તો છોડવાનો છે ને. તો અસ્થિરૂપે તો બેય છે, પણ બે અસ્થિરૂપમાં જે છે છોડવા યોગ્ય એને આપણે ગ્રહણ યોગ્ય અર્જનાદિથી માનીને એમાં અટક્યા હતા, અને જે છે ગ્રહણ કરવા યોગ્ય એનો તો અસ્વીકાર કરતા. તો એ વાત આપણને બે અહીંયા એ બતાવે છે, દ્રષ્ટાંત એક એક આપીને આપણને બતાવે છે. તો પહેલા બોલમાં આપણે કહ્યું, જો ફરીથી આ સંબંધ આજકાલનો નથી, કર્મ સાથેનો. આપણી પાસે કર્મ ક્યારથી છે? અચ્છા, ક્યારની તો બોલવાનો જ નહીં પ્રશ્ન, સોરી, વેરી ગુડ વેરી ગુડ. ચલો તો શું છે, કોઈ પણ કર્મ અનાદિનું નથી, એના સ્કંદો બદલે છે, પ્રવાહ રૂપે અનાદિથી છે. શું છે, ફરીથી પ્રવાહ રૂપે છે. બાકી કોઈ જે કર્મના જે પરવાણી તો શું છે, અરે સ્થિતિબંધ છે, જેટલી સ્થિતિ પૂરી થાય એટલે પલટી જાય છે ઉદયમાં આવીને, પણ પ્રવાહ રૂપે જેને કહીએ ને કે આ વેપારમાં કે એનું બિલ, એનું અમારે ટ્રાન્ઝેક્શન ચાલુ જ હોય, ટ્રાન્ઝેક્શન ચાલુ એટલે એનું એ બિલ ન હોય, એક બિલનું પેમેન્ટ થયું બીજા હજી, એટલે જેને કહે ને તો સમજી જાય પ્રવાહ રૂપે. એવી રીતે કર્મ છે અનાદિનું, એક એનો પ્રવાહ રૂપે. એવી જ રીતે શરીરનો સંબંધ પણ કેવો છે, પ્રવાહ રૂપે છે. એકનું એક શરીર તો આયુષ્ય તો એ જ છૂટી જાય, પણ બીજું એટલે પ્રવાહ રૂપે અનાદિનું છે. જો ફરીથી એમ કહીને સુસિદ્ધ કરવું છે, અનાદિ કાળથી બંધાયેલા હવે છૂટવાની ભાવના જાગી છે. કમસે કમ ગુરુદેવ શ્રી વાછરડાનો શું દ્રષ્ટાંત આપતા, વાછરડાનો સાંજથી વાછરડું કે બંધાયેલું હોય સવારના એનો ગોવાળ છોડવા માટે આવે, દૂરથી હજી તો જોવે ત્યાં શું કરે છે, કેમ કૂદકામ મારે છે કે 12 કલાકનું બંધનનું હવે મને મુક્ત થવાનો શું આવ્યો છે અવસર. એમ અહીંયા આચાર્ય દેખે છે, અનાદિકાળથી બંધાયેલો છો, છૂટવાની ભાવના જાગી છે, છૂટવા માટેનો અવસર આવ્યો છે કંઈક અંદરમાં. તો કે છે, વિચાર કરજે, તો અનાદિકાળથી બંધાયેલ આત્માનો આચાર્ય દેખે છે, પૂદગલથી બંધાયેલ અવસ્થાથી જોઈએ તો બધ સ્પષ્ટપણું છે, પણ એટલું જ તારું અસ્તિત્વ નથી. આવ્યું તો એક આત્મા એના બે ભાગ કરે, એક પર્યાયનું અને એક દ્રવ્ય સ્વભાવનું. તો પર્યાય સાપેક્ષાએ જોયું તો બંધાયેલ સ્પર્શાયેલ છે, તો પણ પૂદગલથી જરાય નહીં સ્પર્શાવા યોગ્ય. શું શબ્દ વાપરો, સ્પર્શાવા યોગ્ય એટલે શું, નહીં સ્પર્શાવા યોગ્ય એટલે શું, હું બંધાવ એવી મારી સ્વભાવગત યોગ્યતાય નથી. હું બંધનમાં છું એ તો પ્રશ્ન છે જ નહીં, પણ હું બંધાઈ શકું, બંધનમાં આવી શકું એવી મારી યોગ્યતા જ નથી. આવી એક સ્વભાવની ઉત્કૃષ્ટ મહિમા. પર્યાયગત યોગ્યતા છે અને તેથી સંબંધ પણ બને છે, પણ હું બંધનમાં જો હોઉં, અરે મુક્ત સ્વભાવ બંધનમાં હશે તો સ્વભાવનો અભાવ થશે. અબદ્ધ સ્પષ્ટ સ્વભાવ જો કોઈથી સ્પર્શાયેલા ક્ષેત્રમાં, એક ક્ષેત્રાવા સંબંધમાં હશે તો એ સ્વભાવનું અસ્તિત્વ જ નહીં, સ્પર્શાવા યોગ્ય જ નથી. અગ્નિ છે એ ઠંડી ઠંડી થાય કે ન થાય, બરફ છે એ ઉષ્ણ થાય કે ન થાય, ન થાય. હજી કઈક જવાબ બીજો, હજી ઝેરથી જીવાય કે ન જીવાય, ઝેર પીને જીવાય કે ન જીવાય, અરે જીવાય ન જીવાય ને, યોગ્યતા જ નથી. અગ્નિમાં યોગ્યતા નથી શીતળતા મળે, બરફમાં થાય ન થાય પ્રશ્ન જ નથી, બરફમાં એવી યોગ્યતા નથી કે ઉષ્ણતા મળે. એવી અહીંયા કે યોગ્યતા મારામાં, સ્પર્શવા યોગ્ય નહીં એવા આત્મ સ્વભાવની સમીપ જઈને, અને આ પુરુષાર્થ છે અનુભવ કરતા. વાત કરવાની ધારણા જ્ઞાનની એની નથી, એ બધું સ્પષ્ટપણું કેવું છે, અભૂતાર્થ છે, અસત્યાર્થ. બીજો બોલ ઉપર આપણે આવીએ, બીજો બોલ શેનો છે, ક્ષેત્રનો, આકારનો. ક્ષેત્રમાં પણ આકાર એટલે શું લીધું, વ્યંજન પર્યાય. દ્રવ્ય, ક્ષેત્ર, કાળભાવ જે કર્મ છે એ ચાર શું છે? ચતુષ્ટય. ચતુષ્ટય છે એટલે ચાર છે, પણ બીજું શું છે? એનું નામ શું કહેવાય? સ્વચતુષ્ટય. સ્વ એટલે જેના વડે પોતાની હયાતી સિદ્ધ થાય એવા સ્વચતુષ્ટય. કોઈ પણ પદાર્થની ચાર પ્રકારે એને એસ્ટાબ્લિશ, એને સિદ્ધ કરી શકાય, અને ત્યારે જ વસ્તુનું યથાર્થપણે અસ્તિત્વ સિદ્ધ થાય. ખાલી આત્મા શબ્દ વાપરીએ એટલે સિદ્ધ નહીં થાય. એ આત્મા છે તો કોણ છે? દ્રવ્ય રૂપે, અને દ્રવ્ય રૂપે છે તો કાંઈક જગ્યા રોકે છે, જગ્યા રોકે છે તો કોઈને કોઈ અવસ્થા રૂપે છે, અને પદાર્થ છે તો એનો કોઈને કોઈ સ્વભાવ છે. તો એનું નામ શું કહેવાય છે? સ્વચતુષ્ટય. એમાં અહીંયા બીજા બોલમાં કોની વાત લીધી? ક્ષેત્રની વાત, કે અને અહીંયા ગતિની. અને ગતિમાં પણ ગુરુદેશે શું ધ્યાન દોર્યું હતું? આ શરીર છે, મારું શરીર નહીં, આ શરીર છે એ કઈ ગતિ છે? આ મનુષ્ય છે, આ શરીર છે એ મનુષ્ય ગતિ છે ને. શરીર એ ગતિ નથી, જીવની પર્યાયમાં નામ કર્મના નિમિત્તે એક યોગ્યતાનો ભાવ છે એ છે. આ શરીર તો શું છે? ઔદારિક શરીર છે, એ તો પૂતગલ સ્કંદનું છે બનેલું, એ અંદરની પર્યાયની યોગ્યતા. હવે ઓલું સંયોગ, સંયોગમાંથી શેમાં આવ્યા? પર્યાયમાં. એમાં પણ વ્યંજન પર્યાય અને એમાં પણ વિભાવ વ્યંજન પર્યાય, એની વાત અહીંયા મુખ્યતા ચાર ગતિની. કારણ કે અન્ય અન્ય હોય છે ને, કોઈ પણ એક ગતિ અનાદિ અનંત નથી, એની નવી નવી થાય છે. તો એનો દ્રષ્ટાંત કે માટીમાંથી જુદી જુદી આકારના વસ્તુઓ બધી બનતી હોય છે, પણ એ માટીનો મૂળ સ્વભાવ નથી. જો મૂળ સ્વભાવ હોત તો કોઈ દી જે એમાં ઘડો બન્યો તો ઘડો જ રહેશે. કોઈ દી આકાર શું થાય છે? એ બદલા કરે. તો એનો અર્થ થયો કે ઈ એનો મૂળભૂત સ્વભાવ, છતાં માટી એ પર્યાયમાં એવા આકાર રૂપે પરમી છે, પણ પરમી છે એ મૂળ સ્વભાવ નથી. તો એ પલટવા યોગ્ય છે, એ પલટે છે, અને પલટે છે માટે એ હોવા પણ છે, ભૂતાર્થ હોવા છતાં એ પલટતો ભાવ છે. એ માટીના મૂળ સ્વભાવને જોતા એ પલટતો ભાવ દેખાતો નથી, એનું નામ અભૂતાર્થ છે. ભૂતાર્થ હોવા છતાં અભૂતાર્થ બે આવી ગયું. તો ભૂતાર્થ કોણ લીધું? પેલું માટીનો જુદો જુદો આકાર. તો માટી એ જુદા જુદા આકાર, રામ પાત્ર, કમંડળ, જારી, ઘડો એ બધા રૂપે છે, એ કોઈ સસલાના શિંગડા જેવું. પણ એ જે આકાર બન્યો છે કેવો છે? હોવા પણ છે ભૂતાર્થ, પણ પલટવા રૂપનો છે એ ટકવાપણું. અને તો પછી જો માટીના એકરૂપપણા ઉપર દ્રષ્ટિ કરશું તો આપણને શું દેખાશે? ઘડો દેખાશે, જારી દેખાશે, કમંડળ શું દેખાશે? એકરૂપતાની દ્રષ્ટિમાં અનેકતા છૂટી જવાની છે. એકરૂપતાની દ્રષ્ટિમાં અનેકતા, અને તેથી તેનું નામ શું કહેવાય છે? અભૂતાર્થ કહેવામાં. બાકી માટીનું એકપણું એનો સ્વભાવ છે, એ ક્યારેય છૂટવાનો, અને એટલા માટે ક્યારેય અભૂતાર્થ નહીં થાય. માટીનો એનો અલગ અલગ આકાર છે. ફરીથી આકાર બદલે કે ના બદલે? આકાર બદલે. હા, આકારની જ વાત પૂછું છું. આકાર બદલે? અરે આકાર જો ન બદલે તો પછી એ ઘડો ફૂટીને કંઈક બીજું બનાવો ક્યાંથી બનવાનું છે? ઘડો કોઈ દી ફૂટશે જ નહીં, ઠીકરા બનશે જ નહીં. પણ એ આકાર બદલવા છતાં માટીનું માટીપણું ક્યારે બદલશે નહીં, અને તેથી તે ભૂતાર્થ છે. અને જે છૂટી જાય છે એનું નામ શું કીધું છે? અભૂતાર્થ છે. તારી ગુરુદાસે બોજ વારંવાર આ લીધું છે. ક્યારે પણ એમની કરુણા જોવા જેવું છે કે અણુ માત્ર પણ ક્યાંય વિપરીતતા ન રહે. એક એક વાતના વારંવાર એ ખુલા, કોઈને એમ લાગે આ બહુ વારંવાર નહીં, આ વર્ડ ટુ વર્ડમાં બહુ આવે, એની કરતા સાંભળે તો આમ જલ્દી પૂરું થઈ જાય ને. જીવનમાં ક્યારે પણ એક અજાણતા પણ જીનવાણી ગુરુવાણીનો નિષેધ ન જવો જોઈએ. એમણે આપણી પાત્રતા જોઈને 10 વાર કીધું છે, તો આપણી પાત્રતા જોઈને, અરે 10 વાર નહીં 100 વાર સાંભળ્યું તો અભિપ્રાય ક્યાં બદલે છે આપણો? એમની નિષ્કારણ કરુણાને યાદ કરવા જેવું છે. આપણા ઉપર આવી વારંવાર તત્વ દેખાડ્યું છે, કમસે કમ એની એક મહિમા તો આવે. પોતાની સાધનામાંથી નહીતર ક્યારેય 45 વર્ષમાં એમને કીધું કે હવે તમે નથી સમજતા, હું નહીં કરું. એમની 45 વર્ષની કરુણાને યાદ કરવા જેવી. આપણે તો એટલા 45 વર્ષ સાંભળતા નથી અને તોય અધિકતા થઈ જાય. કેટલી વાર સાંભળો. ચલો, જીવનમાં એવો પ્રકાર તો હોય જ નહીં, આપણે એવી કલ્પનાય ન કરીએ. એ બીજા બોલમાં ફરીથી એક સુંદર રીતે આપણને ભૂતાર્થ અભૂતાર્થની શૈલી, જે શબ્દો આચાર્યદેવના વાપરા, એની ઉપરથી ભાવ કાઢીને કે છે પણ એ તો બે ભૂતાર્થ છે. પર્યાયનો પલટતો ભાવ, અથવા તો દ્રષ્ટાંતમાં લઈએ, માટીનો જુદો જુદો આકાર છે પણ એ તો કોણ છે? માટીનું એકપણું કે માટીનો અનેકપણું? આકારનું અનેકપણું છે પણ એ કોણ છે? બંને છે પણ એ તો બંને છે. બે છેપણામાં હવે શું લીધું? કે જે આકારનું છે અનેકપણું, એ છેપણું એ પલટતું છે, અને માટીનું એકપણું જે છે એ સદાય ટકતાપણું છે. તો એ જે છેપણું સદા ટકે છે, માટીનું માટીપણું ક્યારે છૂટશે? ઘડો બને ત્યારે કે બીજું કઈ બને ત્યારે? કે માટીનું માટીપણું ક્યારેય છૂટતું, અને એ છેપણું છે એ ભૂતાર્થ છે, અને ઓલા છૂટી શકે છે એ અભૂતાર્થ હોવાથી બદ્ધ સ્પષ્ટપણું જયારે પર્યાયમાં છે ત્યારે તું અબદ્ધ સ્પષ્ટ આત્માનો તું અનુભવ કરી શકીશ. કારણ કે છૂટવા યોગ્ય છે. તારી દ્રષ્ટિમાં અબદ્ધ સ્વભાવની દ્રષ્ટિમાં પહોંચીશ, એકાકાર માટીને જોવા જાયશ, તો તે રામપાત્રનો આકાર છે કે ઘડાનો આકાર છે એ તારા લક્ષમાં રહેશે નહીં. માટે આવું થઈ શકે છે. અને એ રીતે બહુ સુંદર આપણને અલ્ટિમેટ ફરીથી આ 5 બોલ કહીને કોનો વિષય બતાવો? છેલ્લો શબ્દ શું? તેને શુદ્ધ નહીં તું જાણે. શુદ્ધ નહીં, શુદ્ધ નહીં નો વિષય છે. અને આવા શુદ્ધ નહીં ને વિષય બનાવનાર શુદ્ધ નહીં એ એક આત્માની નિર્મળ જ્ઞાનની પણથી જેનું નામ અનુભૂતિ અને એ સમ્યક દર્શન છે. તો અનુભૂતિ અને અનુભૂતિનો વિષય શુદ્ધ નહીં, શુદ્ધ નહીં નો વિષય બતાવીને આપણા ઉપર એ પરમ ઉપકાર.
સદનીના સારભૂત નિત્યબોધક પરમાગમ સમયસર પ્રવચન સારાથી સમસ્ત જીનવાણી માતનો જય હો. ભારત ક્ષેત્રના ભવ્ય ભક્તોને જીનવાણી માતના ભેટના કરાવનાર ભગવાન શ્રી કુંદકુંદાચાર્ય દેવનો જય હો. આમ ભક્તો પર નિરંતર કરુણાના ધોધો સરનાર અનંત અનંત ઉપકારી પ્રાતસ્મરણી શ્રી કહાન ગુરુ દેવનો જય હો. સ્વાનુભૂતિ માર્ગ પ્રકાશક પ્રસમુક્તિ ધન્યવતાર પૂજ્ય ભગવતી માતનો જય હો. અનંત કરુણા કૃપા નિધાન પરમ કૃપાળુ દેવનો જય. આજના ઉત્તમ આકિંચન્ય ધર્મ દીનનો જય હો. શ્રી પરમ પવિત્ર સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો. હે જીનવાણી ભારતી, તો હે જપુ દિન રૈન, જો તેરા શરણા ગ્રહે સો પાવે સુખ ચૈન. જા વાણી કે જ્ઞાન તે સુજેલો કાલો, સો વાણી મસ્તક નમું સદા દે તું ટોક. उत्पल जिनवाणी महातनो जय हो।